પ્રકાશભાઈ, SBS ગુજરાતીના ક્રિકેટ ક્લોઝઅપ્સમાં હું જેલમ હાર્દિક ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું.
થેન્ક યુ સો મચ.
પ્રકાશભાઈ, હવે તો એવું થાય છે કે ક્રિકેટ ક્લોઝઅપ્સમાં તમે શું વાત કરશો એનું મને પણ કુતૂહલ રહે છે. અત્યાર સુધી ઘણી વ્યક્તિઓની તમે જુદી જુદી વાત કરી, કોઈક મેચ વિશેની વાત કરી, તો મને ખરેખર સ્વાભાવિકપણે એવું થાય છે કે આજે પ્રકાશભાઈ શું વાત કરવાના છે, તો શું છે આજે?
આજે જેલમ એક એવા ટેસ્ટ મેચ ની વાત કરવી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ફક્ત બે જ ટેસ્ટ મેચ ટાઈ થઈ છે. એક 1960માં એક ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝની થઈ હતી, અને પછી 1986માં ચેન્નાઈમાં એક ટેસ્ટ મેચ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈ થઈ હતી. હવે આ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાતી હતી. ચેન્નાઈમાં અરાઉન્ડ 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર આ ટેસ્ટ મેચનો ટાઈમ હતો. હવે સપ્ટેમ્બર ઇઝ વન ઓફ ધ હોટેસ્ટ મંથ ઇન ચેન્નાઈ. આમ તો ચેન્નાઈ માટે ક્રિકેટરોમાં એવું કહેવાય છે કે એમાં ત્રણ જ વેધર હોય, હોટ, હોટર અને હોટેસ્ટ. એમાં બીજો કોઈ ઓપ્શન હોતું જ નથી, અને ઇટ ઇઝ હાઈલી હ્યુમિડ એમ. એટલે આ ટેસ્ટ મેચ જયારે રમાણી ત્યારે ટેમ્પરેચર વોઝ સોરિંગ અરાઉન્ડ 40 ડિગ્રી, અને એક સ્ટેજે તો એ 45 ડિગ્રી સુધી પહોંચી ગયું. હ્યુમિડિટી 85% હતી. એટલે યુ કેન ઇમેજિન કે કેવી ચેલેન્જિંગ કન્ડિશન હશે બંને ટીમના પ્લેયર્સ માટે. હવે ઓસ્ટ્રેલિયાની જે ટીમ હતી એ બહુ અનુભવી ટીમ નહોતી ત્યારે. જે ટીમ આવી હતી એમાંથી અડધા પ્લેયર એવા હતા કે જે 5 ટેસ્ટ મેચથી ઓછા રમ્યા હતા, અને એનો કેપ્ટન એક જ એવો હતો, એલન બોર્ડર, જે આ પહેલા ઇન્ડિયામાં આવીને ટેસ્ટ મેચ રમેલો. એટલે આમ રિલેટિવલી ઇનએક્સપિરિયન્સ્ડ ટીમ કહેવાય ઓસ્ટ્રેલિયાની. હા, પણ પ્લેયર્સ બધા બહુ સારા હતા. ડેવિડ બૂન, ડીન જોન્સ, જોફ માર્શ, મેકડરમટ, આ બધા આગળ જઈને ઓસ્ટ્રેલિયા માટે ખૂબ સારું રમ્યા, અને આગળ વર્લ્ડ કપ બી એમણે જીતાડ્યો. પણ એની સામે ઇન્ડિયાની ટીમ એટલી જ મજબૂત હતી. સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, રવિ શાસ્ત્રી, વેંગસરકર, ચેતન શર્મા, મનિંદર સિંઘ, અને આ ટીમ 83માં વર્લ્ડ કપ જીતેલી, 84માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ સિરીઝ કપ જીતેલી. એટલી વેરી સ્ટ્રોંગ ટીમ એ એરાની કહેવાય આપણી. હવે આ ટેસ્ટ મેચ શરૂ થયો, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરી, અને પહેલી ઇનિંગમાં બહુ મોટો જુમલો ખડક્યો. એમણે 574 રન કર્યા 7 વિકેટે. હવે ગરમીને કારણે ઓસ્ટ્રેલિયાના એક પ્લેયર હતા ડીન જોન્સ, એણે એમાં ડબલ સેન્ચુરી કરી અને લગભગ 500 મિનિટ એણે બેટિંગ કરી. અને એક સ્ટેજે તો એને એટલું બધું ડિહાઈડ્રેશન થઈ ગયું કે એને ક્રેમ્પ્સ આવવા માંડ્યા, નોઝિયા ફીલ થવા માંડ્યો, દરેક ઓવર પછી એને નાની નાની વોમિટ થવા માંડી, અને 150-160 રનની આજુબાજુ બેસી ગયો. અને એણે સામે એની સામે રમતા એલન બોર્ડર એના કેપ્ટનને કીધું કે કેપ્ટન, હું નહીં રમી શકું, હું જાઉં બહાર એમ. હવે એલન બોર્ડર ઇઝ વન ઓફ ધ ટફ ઓસ્ટ્રેલિયન કેપ્ટન, એટલે એણે એને એવું કીધું કે યુ વીક વિક્ટોરિયન, યુ ગો આઉટ, આઈ વોન્ટ સમ ટફ ઓસ્ટ્રેલિયન લાઈક ક્વીન્સલેન્ડર એમ. એટલે આ એનો એક તરીકો હતો, એક રસ્તો હતો, જે સાવ ડાઉન એન્ડ આઉટ હતો ડીન જોન્સને મોટિવેટ કરવાનો કદાચ. અને એવું જ થયું. ડીન જોન્સે એને બહુ સિરિયસલી લીધું, ને એણે બેટિંગ ચાલુ રાખી આવી કન્ડિશનમાં, અને એણે ડબલ સેન્ચુરી કરી. તમને જાણીને નવાઈ લાગશે જલમ, કે આ ઇનિંગ પછી હી લોસ્ટ 8 કિલોઝ ઓફ વેઇટ. એનું વજન 8 કિલો ઘટી ગયું.
ઓહો.
એને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, એને નીડલ્સ થી સલાઈન ચડાવવું પડ્યું. ત્યારે એ નોર્મલ થયો, અને એને જે 8 કિલો વજન ગુમાયું હતું એને રિગેઇન કરતા લગભગ 9 મહિના લાગ્યા. એટલે ખેર 574 રન કર્યા, ઓસ્ટ્રેલિયા ડિક્લેર કર્યું, ઇન્ડિયાની ટીમે બેટિંગ શરૂ કરી. ત્રીજો દિવસ પૂરો થયો તો ઇન્ડિયા વોઝ સ્ટ્રગલિંગ. ઇન્ડિયાનું 250 રનની આસપાસ 7 વિકેટ પડી ગઈ હતી, અને આપણા ઉપર ફોલોનનો ખતરો હતો. ટેસ્ટ મેચ હારી જવાય એવી સિચ્યુએશન હતી. ત્રીજો દિવસ પૂરો થયો એટલે આપણા કેપ્ટન હતા કપિલ દેવ, બહુ જ એગ્રેસિવ અને ખૂબ જ સ્ટ્રોંગ કેરેક્ટર એવા. એને ટીમ મિટિંગ બોલાવી અને બધા ટીમના બેટ્સમેનને એકદમ ફાયર કર્યા, તમે લોકો શું કરો છો અને કેવી બેટિંગ કરો છો, અને તમે લોકો વન ડે જેવી બેટિંગ કરો છો અને એપ્લિકેશન નથી, ને એવું બધું કહ્યું. અને બીજે દિવસે કપિલ દેવે જઈને એકદમ એગ્રેસિવ સેન્ચુરી ફટકારી, અને આપણને ખાલી હારના ખતરામાંથી ન બચાવ્યું, ફોલોન બી બચાવી લીધું. હવે આ બધું પૂરું થયું, ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બેટિંગ શરૂ કરી. ઓસ્ટ્રેલિયા ચોથો દિવસ પૂરો થયો જેલો ત્યારે 170 રન 5 વિકેટે બનાવ્યા. અને પાંચમે દિવસે બધાને સરપ્રાઈઝ થાય એવી રીતે એલન બોર્ડરે દાવ ડિક્લેર કરી દીધો.
અચ્છા.
અને છેલ્લા દિવસની રમતમાં ઇન્ડિયાને 348 રનનો ટાર્ગેટ આપ્યો. આમ તો ક્રિકેટ ઇતિહાસમાં કોઈ છેલ્લા દિવસે 348 રન કરીને એ પેલા જીત્યું નહોતું એમ. એટલે સ્ટેટિસ્ટિક્સ વેર ઇન ફેવર ઓફ ઓસ્ટ્રેલિયા, પણ છતાં એ બહુ કરેજિયસ ડિસિઝન હતું એવું બધા માનતા, કારણ કે પીચ એટલી બધી સપાટ હતી, બેટિંગ માટે અનુકૂળ હતી. ઇન્ડિયાએ જેમ એના કેપ્ટન એગ્રેસિવ હતા, એમ આખી ટીમ એગ્રેસિવ હતી. એમણે ટાર્ગેટ અચીવ કરવાનું નક્કી કરી લીધું કે આપણે ડ્રો માટે નથી રમવું, વિલ ગો ફોર ધ વિન. અને એવી જ રીતે ગાવસ્કરે અને શ્રીકાંતે આવીને ધુઆધાર શરૂઆત કરી. ગાવસ્કરે બહુ સરસ 90 રન કર્યા, શ્રીકાંતે 50 રન કર્યા, અને ટી ટાઈમે આપણો સ્કોર હતો 190 રન 2 વિકેટે. એટલે છેલ્લી 30 ઓવરમાં આપણે 155 રનની જરૂર હતી અને 8 વિકેટ હાથમાં. જેમ સમાચાર ફેલાવવા માંડ્યા ચેન્નાઈમાં કે ઇન્ડિયા મેચ જીતી શકે એમ છે, એમ ક્રાઉડ આવવા માંડ્યું વધારે ને વધારે માણસો. જે 10-12 હજાર માણસો હતા, એ ટી ટાઈમ પછી લગભગ 25-30 હજાર માણસો આવી ગયા સ્ટેડિયમમાં. અને એટલો બધો ઇમોશનલી ડ્રેઇન્ડ મેચ હતો કે બંને ટીમના ખેલાડીઓ ઝઘડી પડ્યા. ચેતન શર્મા અને ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર ટીમ જોરર વચ્ચે તો એટલી બધી માથાકૂટ થઈ ગઈ કે ચેતન શર્મા એને એમ કીધું કે આ બેટ આખું છે હું તારી પાછળ ઘુસાડી દઈશ. ચંદ્રકાંત પંડિત અને ગ્રેગ મેચિસ વચ્ચે એટલી બધી માથાકૂટ થઈ ગઈ કે અમ્પાયરે છૂટા પાડવા પડ્યા. એલન બોર્ડરને અમ્પાયરે વોર્નિંગ આપી દીધી કે તમે બહુ ધીમે ધીમે ચાલો છો અને જો અંધારું થઈ જશે તો ટેસ્ટ મેચ પૂરી નહીં થાય. એટલે ઇમોશન્સ વેર વેરી હાઈ. એમાં ટી પછી ઇન્ડિયાએ સડનલી 3 વિકેટ ગુમાવી દીધી. ગાવસ્કર આઉટ થઈ ગયા, અઝહરુદ્દીન આઉટ થઈ ગયા, કપિલ દેવ આઉટ થઈ ગયા, અને ઇન્ડિયાનો સ્કોર 250 અને 5 વિકેટ થઈ ગયો. એટલે હવે 90 રન જોતા હતા લગભગ 14-15 ઓવરમાં અને છેલ્લા 5 બેટ્સમેન એમ. એટલે ઓસ્ટ્રેલિયાએ વિચારી લીધું કે અહીંથી તો હવે ઇન્ડિયા કઈ આ ટેસ્ટ મેચ જીતવા માટે નહીં જાય, બચાવવા માટે જ જશે. હવે થયું એવું કે કપિલ દેવ આઉટ થયા ને રવિ શાસ્ત્રી બેટિંગમાં આવતા હતા. હવે રવિ શાસ્ત્રીએના ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે આઈ ડીડ નોટ વોન્ટ એની ઇન્સ્ટ્રક્શન ફ્રોમ કપિલ. એટલે કપિલ દેવ જ્યાંથી અંદર આવતા હતા એનથી એકદમ વિરુદ્ધ દિશામાં જઈને મેદાનમાં ગયા અંદર, અને ત્યાં જઈને એણે સૌથી પહેલા જ બોલે સ્ટેપ આઉટ થઈને બાઉન્ડ્રી મારી દીધી. ઓસ્ટ્રેલિયાએ બધા ફિલ્ડરો અંદર બોલાવી લીધેલા સર્કલમાં, એટલે એમના માટે આ શોખ હતો કે ભાઈ આ તો હજી આ લોકો જીતવા માટે જાય છે. અને ધેટ ક્રિએટેડ અ પેનિક બટન ઇન ઓસ્ટ્રેલિયન ટીમ. ત્યાંથી રવિ શાસ્ત્રીએ બહુ સરસ ઇનિંગ રમી, ચંદ્રકાંત પંડિતે એક નાની એવી સારી ઇનિંગ રમી, ચેતન શર્માએ એક નાની એવી ઇનિંગ રમી, અને આમ મેચ જેને કહેવાય ને ક્લિફ હેંગર જેવો નીલ બાઇટિંગ ફિનિશ તરફ જતો હતો. હવે એક સિચ્યુએશન એવી આવીને ઉભી રહી કે ઇન્ડિયાના 344 રન જીતવા માટે 4 રન કરવાના અને છેલ્લી વિકેટ બાકી, 8 બોલ બાકી મેચમાં, અને 11મા નંબરના પ્લેયર મનિન્દરસિંહ સ્ટ્રાઇક ઉપર. હવે એ 2 બોલમાં જો આઉટ થાય તો ઇન્ડિયા 3 રનથી હારી જાય, અને જો એ નોટ આઉટ રહે અને રવિ શાસ્ત્રી કંઈ કરીએ કે તો આપણે પણ જીતી શકીએ. મનિન્દરસિંહ ગમે એમ કરીને 2 બોલ રમી ગયા અને મેચ છેલ્લી ઓવર ઉપર આવી ગઈ. આવું કદાચ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી જ વાર બન્યું હશે કે છેલ્લી ઓવરમાં પણ બધા જ રિઝલ્ટ પોસિબલ હતા. ઓસ્ટ્રેલિયા પણ જીતી શકે, ઇન્ડિયા પણ જીતી શકે, ડ્રો પણ થઈ શકે અને ટાઈ પણ થઈ શકે. અને ખરેખર એવું થયું. પહેલો બોલ ખાલી ગયો, બીજા બોલે રવિ શાસ્ત્રીએ 2 રન લીધા, ત્રીજા બોલે એણે બધાના આશ્ચર્ય વચ્ચે 1 રન લઈ લીધો. હવે એ ધારત તો 4 બોલ રમીને બાકીના 2 રન પણ કરી શક્યા હોત, પણ એણે એવું વિચાર્યું કે જો હું 1 રન લઈ લઉં તો એટલીસ્ટ ઇન્ડિયાની ટીમ આ સિચ્યુએશનમાંથી હારે તો નહીં જ. એટલે એને 1 રન લઈ લીધો અને પછી બધી જવાબદારી આવી ગઈ મનિન્દરસિંહ ઉપર. છેલ્લા 3 બોલ 1 રન કરવાનો, એમાં 1 બોલ ખાલી ગયો અને એની પછીના બોલે મનિન્દરસિંહને બોલ પગમાં વાગ્યો અને અમ્પાયરે તાત્કાલિક આઉટ આપી દીધો. હવે તમને જાણીને નવાઈ લાગશે કે એના નોન સ્ટ્રાઇકર હેન્ડ ઉપર રવિ શાસ્ત્રી હતા એને પણ ખાતરી હતી, અને જે સિલી પોઈન્ટમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઉભા હતા એલન બોર્ડર એને પણ ખાતરી હતી કે આ આઉટ નથી, કારણ કે બોલ એના બેટમાં લાગીને પગમાં લાગ્યો છે. પણ ત્યાં સુધીમાં ધ હિસ્ટ્રી વોઝ ક્રિએટેડ, અમ્પાયર આઉટ આપી દીધો, બંને ટીમના સ્કોર ઇક્વલ થઈ ગયા અને ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ. આ ટાઈ ટેસ્ટ મેચ પછી જલમ ઓસ્ટ્રેલિયાની ટીમ જે સાવ નવી હતી એનામાં એવડી મોટી સેલ્ફ બિલીફ ક્રિએટ થઈ કે આગળના વર્ષે એટલે કે 1987માં એ લોકો ઇન્ડિયામાં જ આવીને વર્લ્ડ કપ જીત્યા. એટલે આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે પણ હતો, અને એનો બહુ બધો શ્રેય એના કેપ્ટન એલન બોર્ડર અને એના કોચ બોબી સિમ્પસનને જાય છે. અદભુત ટેસ્ટ મેચ, અદભુત ફિનિશ, અને એક જનરેશન આખી યાદ રહે એવી ઘટના.
વાહ, એટલે 1986ની આવી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ફેમસ ટાઈ ટેસ્ટ મેચ વિશે પ્રકાશભાઈ આજે આટલી બધી અમને માહિતી આપવા માટે SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી હું જેલમ હાર્દિક આપની ફરીવાર આભારી છું.